પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 312 અને 313 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 45.
છોડીને એને બીજું ક્યાંય જવું જોઈએ? ભાવનું સૂત્ર તો મર્યાદિત થાય કે ક્યાં કાર્ય કરવાનું છે, કે જુદું પડવાનું છે, એકત્ર થઈ રહ્યું છે, ક્યાંથી જુદું પડવાનું છે, ક્યાં કાર્ય કરવાનું છે, એમ કરવાનું છે કે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જુદું પડવાનું છે. બહુ સુંદર વિષય છે અને એકદમ મુદ્દાની વાત છે. બીજી બધી વાત અહીંથી ગમ છે. બીજી બધી વાત તો જુદી જુદી જગ્યાએ ફસાયો છે અને તાત્કાલિક એનો ખુલાસો મળે ને એનો ફસામણનો પકડ ઢીલું થાય એના ભાવમાં, એટલા પૂરતી મર્યાદિત વાત છે. પણ સરવાળે એ બધું થયા પછી પણ જો જ્ઞાન માત્રપણે પોતાનું અસ્તિત્વ ગ્રહીને જુદું પડવામાં ન આવે તો કોઈ રીતે સ્વકાર્યની શરૂઆત થાય એનું અહીંયા જે કાંઈ છે અહીંયા ઊંડું ઉતરવાનું છે, એટલું એને એક પણ નક્કી કરી નાખ્યું કે અહીંથી આગું પાછું જઈને ક્યાંય કાર્યને દોરી નાખવાનું કે બગાડી નાખવાનું નથી. બહુ મુદ્દાની વાત નથી. આવી વાત મુદ્દાસરની આમાં આવી છે, બહુ મોટી વાત છે. એના ઉપર ગુરુદેવના પ્રવચનો બહાર પડતું પરોક્ષ થઈ ગયા. આપણે લોકોએ તો ગુરુદેવને સાંભળ્યા છે એ અસાધારણ વિશિષ્ટ વાત થઈ ગઈ ને. અને તેથી તેઓ કેવા ભાવથી, કેવા અભિપ્રાયથી, કેવી ચેષ્ટાથી, કેવી રીતે કહેતા હતા એ સ્મૃતિથી પણ સ્પષ્ટ જ્ઞાનમાં આ ભાવ પર્યંત તો આવી શકે એમ છે. ભવાંતરની વાત બીજી છે એમ કે પ્રાય ભવાંતરમાં સ્મૃતિની વિસ્મૃતિ થઈ જાય છે. જેમ કે અત્યારે ગત ભવોનું ત્યાં કાંઈ યાદ આવતું નથી, પણ આ ભાવમાં અને તે પણ ગુરુદેવની વાણી રહી ગઈ છે, શોકમાં પાછી રહી ગઈ છે. એટલે એમનો જે પડકાર છે, એમનો જે રણકાર છે, એમની જે કહેવાની ભાવ ઉઠાવવાની જે શૈલી છે એ હજી પણ વચનપણે તો હજી પણ ઉપલબ્ધ છે. બહુ મોટી વાત છે. પ્રત્યક્ષ વાત એથી વિશેષ છે, પરોક્ષની પ્રત્યક્ષનો જે આંતરો છે એ તો કોઈ રીતે ભાંગી શકાય એવું નથી. પણ અહીંયા આ વચનોનો લાભ પ્રત્યક્ષ અનુભવ આપણે કર્યો હોવાથી એ સ્મૃતિથી લઈ શકીએ આમ કહેતા હતા. કેમ કે વચનની શૈલી તો છે, એટલે એ જ્ઞાન અંતર કાપી શકે છે, થોડું પણ અંતર એમાં કાપી શકે. પ્રશ્ન બીજો સંકેત કરે છે કે ભગવાનના પ્રતિમા દર્શન તો આપણે રોજ કરીએ છીએ અને ભગવાનના પ્રતિમા કેવા હોય ભગવાનના પ્રતિમા છે. હવે આપણે નમો અયંતા ભગવાન અને જીવા જીન પ્રતિમા છે એ સ્મૃતિ થતા અમે જ્ઞાનમાં આકૃતિ આવે, સ્મૃતિ રીતે અમે આકૃતિ આવે. છતાં પણ પ્રત્યક્ષ દર્શન અને સ્વરૂપ સ્મૃતિ એનો જે તફાવત છે એ સાંગિત થાય. કેમ કે ત્યાં ચૈતન્ય નું અસ્તિત્વ છે, ત્યાં ચૈતન્ય નું અસ્તિત્વ છે. બહુ મોટી વાત છે, ઘણી મોટી વાત છે, સામાન્ય વાત નથી. ચૈતન્યનું અસ્તિત્વ છે તો એમાં બીજો શું ફેર પડે છે? અને એમ કહેવામાં આવે કે બહુ મોટો ફેર પડે છે, એ કઈ રીતે? બહુ સ્પષ્ટ રીતે કે કોઈ પણ આત્મા નું ક્યારે સર્વનાશ તો નથી, ફક્ત સંયોગ વિયોગ નો પ્રશ્ન છે. હવે જે ઘરમાં જે પરિવારના સભ્યો સાથે અનેક વર્ષો સુધી સંયોગ ગુણે રહેવાનું થાય છે, તે જ પરિવારના સભ્યનું નિધન થતાં આકાર શરીરનું હજી મોજૂદ હોય, હજી અંતિમ ક્રિયા કરી ન હોય, પણ એ આત્માનું અસ્તિત્વ નથી એવું જે જ્ઞાન અને ભાન એમાં વિકલ્પ કરવો પડે છે. આનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ નથી, અસ્તિત્વ નથી, શું ચાલે છે ત્યાં? વિકલ્પ વિનાની કઈ ક્રિયા ચાલે છે? કોઈ ચાલે છે કે નહીં? એટલી વિકલ્પવાળી ક્રિયા છે એવું કાંઈ નથી. ભલે તે આત્માનું અસ્તિત્વ સ્વર્ગ આદિ ગમે ત્યાં હોય, કોઈ પણ ક્ષેત્રે, પણ અહીંયા સંયોગ નથી એની અસર કેટલી છે? એ પ્રત્યક્ષ પરોક્ષની અસર બહુ મોટી છે, જબરદસ્ત વિષય છે. તો ત્યારે તો શ્રીમદજી એ નાય છે, પ્રત્યક્ષ સદગુરુ સમને હું પરોક્ષ એનો ઉપકાર. જીનેન્દ્ર નો ગૌણ કર્યા છે, બીજાને ક્યાં વાત કરી? સમર્થમાં સમર્થ પ્રસ્થાન લીધું. આચાર્યોના વચનો એક બાજુ હો, જીનેન્દ્રોના વચનો પણ જો પરોક્ષ હોય તો પણ એ પ્રત્યક્ષ જેટલા ઉપકારી થઈ શકતા નથી. એ વિષય જો તને ન સમજાતો હોય તો તને આત્મહિતનો વિચાર સુદ્ધા પણ નથી, એમ અમે સમજીએ છીએ. આમ બીજું આત્મહિત શું કરે છે વાત રહેતી નથી, તારો વિચાર અને અભિપ્રાય આત્મહિતનો છે એ વાત અમે સંમત કરતા નથી. કેટલું બધું વિજ્ઞાન છે, ઘણું બધું વિજ્ઞાન છે. શું કહું છું? સાચી સત્તા ચાલી પ્રત્યક્ષ અને પરોક્ષતા ઉપર છોડું એ વિષય સ્નાયુ કયા છે. પ્રત્યક્ષતા શું ચીજ છે, એના ગુણ શું છે, અને પરોક્ષપણે એનું ગુણ શું છે, અથવા આપસના જે કોઈ ફેર છે, બે ગુણ વચ્ચેનો જે કોઈ ફેર છે, હા તો ગુણ જ લેવો છે ને, એ વચનો છે. એ જ્ઞાનીના વચનો, આચાર્યોના વચનો નિમિત્તે ગુણ થવાના. હવે એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે ભેદે એ વિષયને વિચારનો છે. એ વિષયની અંદર સાહિત્ય મુદ્દા સરનો આ જ મુદ્દા, એક જ મુદ્દા ઉપર એકદમ પ્રેક્ટિકલ થાય છે, ખરેખર જોવામાં આવે તો એ વિષય તમને પ્રત્યક્ષમાં શું અનુભવ થાય છે અને પરોક્ષમાં શું અનુભવ થાય છે એની સમજ, એ સમજમાં કેટલા પડખાની વિશાળતા છે અને એ પ્રકારનું જ્ઞાન શું છે એ વિષયનું એને એ સ્પષ્ટ વિષય છે. આજ વિષયને માત્ર વિચારની ભૂમિકામાં રાખી શકાય એવો નથી. આપના વિચાર્યા કરે હું જ્ઞાન માત્ર છું, હું ભિન્ન છું, હું જ્ઞાન સ્વરૂપે ભિન્ન છું, ભિન્ન વિચાર્યા કરું એટલી એની હદ છે. ભલે તે અત્યાર સુધી બધી વાત વિચારના કાર્ય સુધી મર્યાદિત અને સીમિત રાખી હોય તો પણ હવે ત્યાંથી એક ડગલું આગળ ભરવાની વાત છે. વિચારથી એક ડગલું આગળ જવાની વાત છે અને તે રહસ્યમય વિષય છે. આત્માની અંતરની મૂળ ભાવનામાં કેટલી હદે જીવ આવે ત્યારે આ પ્રયત્નમાં આવે છે. ખરેખર તો આ પ્રયત્ન શરૂ થાય છે. હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એ માત્ર વિચારનો નહીં પણ પ્રયત્નનો વિષય છે. અહીંયા પ્રયત્ન પ્રધાન થવું છે અથવા કોઈ પણ જીવ પ્રયત્ન પરાયણ આ રીતે થાય છે. પુરુષાર્થ કેમ કરવો એ અહીંયા બતાવે છે. આ સ્વયં પ્રવચનો ગુરુદેવના થયા છે. અકર્તા ભાવે એ તો હા પ્રયત્ન કરવો એ પ્રશ્ન નથી, કરવો એ પ્રશ્ન નથી. પણ ભાવના જેની ભાવના હોય છે એને થયા કરે છે, થઈ આવે છે. કોઈ પણ કાર્ય કરવું એમ કરવાના વિકલ્પથી બધા કાર્યો કરવામાં આવે છે અને કાર્ય થાય છે ત્યારે કરવા સંબંધીનો વિકલ્પ ચાલુ રહે છે એમ તો પ્રત્યક્ષ અનુભવથી પણ જોવામાં આવતો નથી. એમ છે કે ને ત્યારે શું કેમ એમ થાય છે કે જે તે કાર્ય કરવાની જે ભાવના બંધાયેલી છે એ ભાવનાને વશ પરિણામનો પ્રવાહ સહજ જ પ્રવાહિત રહે છે. આમ બને બરાબર. તો અહીંયા જેને આત્મકાર્ય ઘણું અંતરની લગ્નથી, અંતરની વિશેષ ભાવનાથી, અપૂર્વ ભાવનાથી આત્મકાર્ય કરવું છે એવી સ્થિતિમાં જીવ જીવ આવ્યો છે તે જ પ્રયત્નમાં શરૂઆત કરી શકે છે. નહીતર પ્રયત્નના ક્ષેત્રમાં એની શરૂઆત થતી નથી. એનું બધું કાર્ય વિકલ્પ અને વિચારની મર્યાદામાં રોકાયેલું, બંધાયેલું, અવળાયેલું રહી જાય છે કે જેનું કાંઈ કાર્યગત પણ નથી. એ હું અનંત પાર કરી શકું, એનું કોઈ કાર્યગત પણ નથી. એ એનો ભૂમિકા છે, પૂર્વ ભૂમિકા. એ સરસ સહિતની વાત છે. એ પ્રકાર જ્યાં સુધી જીવમાં ઉત્પન્ન ન થાય એટલે એને આત્મહિત ન થાય એ વાત એ ચલાવી શકે નહીં. એ સ્થિતિ આવે તો જ એ આત્મિક પુરુષાર્થમાં પ્રવર્તમાન થઈ શકે એની શરૂઆત કરી છે, નહીતર આત્મિક પુરુષાર્થનું ઉત્થાન થતું નથી. અને જેટલો પુરુષાર્થ થયો એટલો એનો બહુ મોટો વિચાર નિષ્ણામાં રહે છે કે જેનો પરમાર્થ કાંઈ હું ગણી શકાય નહીં, કોઈ ગુણને ગણી શકાય, એનો કોઈ લાભ ન મળી શકે. બીજું અતિજ ન કર્યું અને સુખ તો કર્યું, ઘરે રોકાણો હતો કને વિચાર કરે, એ દુકાને ગયો હતો દુકાનના અને ઘરે હતો ઘરે અમે જ વિચારો કરો, એના કરતાં મંદિર આવી અને શાસ્ત્રનો સ્વાધ્યાય તો કર્યો એનો કાંઈ અર્થ નથી. ખરેખર એનો કાંઈ બહુ અર્થ છે. સ્વરૂપની પૂરી ભાવના સહિત જ્ઞાન થી જુદો પટ, જ્ઞાન માત્ર હું છું એમ તારા સ્વાનુભૂત્યા ચકા શકે, જે સ્વને અનુસરીને ભૂત નામ થઈ રહ્યું છે એવું જે જ્ઞાન ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ, ચૈતન્ય અનુવિધાયી અનુવિધ એનું જે સમૂહ છે એને અનુસરી શકે અને તે પણ એમાં વિધિ લીધી છે, વિધાવી લીધો છે, માત્ર અનુભવી નથી લીધું, અનુવિધાવી લીધો છે. ભાષામાં પણ એનો કોઈ વાચકમાં વાચ્ય છે કે નહીં એવા જ્ઞાનને ગ્રહીને જુદું પડવાનું છે. જ્ઞાન માત્ર પણ એ પોતે છે એમ જુદું પડવાનું છે. હવે એ જુદું પડવાની જે પ્રયત્નની વાત છે એમાં પ્રથમ જ્ઞાન માત્રથી ઓળખાણ થાય છે, પણ જ્ઞાન માત્રથી એ વાતનો સાથે સાથે લઈ લીધી છે. કેમ કે ઓળખાણ વિના પ્રત્યક્ષ જુદું પડવાની પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. ગોઠવ્યાની જેમ જીવ વિભાવમાં ભોગવેલ થઈ ગયો છે, ગોઠવ્યાનું ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા. ગોઠવ્યો કરીને કોઈ ભૂલકનો માણસ છે એ પોતાને ભૂલી જતો હતો, છોકરો છે પોતે છોકરો પોતાને ભૂલી જતો, એની માને ખ્યાલ આવ્યો કે આ છોકરાને 12-20 પ્રતિ છે, એટલે પાગલ થઈને ગોઠવ્યો ક્યાં ગયો, ગોઠવ્યો ક્યાં ગયો એમ કરે, પોતાને પોતે ગોઠવ્યો ક્યાં ગયો એમ કરે. એટલે એને એની માએ દોરો પાંડો બાંધી દીધો, લાલ રંગનો દોરો બાંધી દીધો. જુઓ આ જેને કાંડે દોરો બાંધ્યો હોય એ ગોઠવ્યો, આ લાલ રંગનો દોરો બાંધ્યો હોય તે ગોઠવ્યો. એટલે ગોઠવ્યો ક્યાં ગયો એને આકુલ ત્યાં નથી કરે, ગોઠવ્યો ક્યાં ગયો ગયો, મારો ગોઠવ્યો ખોવાઈ ગયો એમ જયારે એને થાય ને કે કાંડા ઉપર નજર પડે, હા ગોઠવ્યો તરત જ ભાનધમ વાળા એટલે પોતે જ ખોવાઈ ગયો છે, પોતે જ જ્ઞાનમય માત્ર જ્ઞાનમય જીવ છે, માત્ર જ્ઞાન સ્વરૂપી જીવ છે, એ જાણે ખોવાઈ ગયું છે. અને હું ફલાણો ફલાણો એટલું એવું થઈ ગયું છે, એટલું જ ભોગ છે કે એ જ સર્વસ્વ છે, જાણે પોતે જ્ઞાન ની જીવન નથી. જેમ ગોથળિયાએ કાંડે બાંધેલા દોરા તરફ નજર કરી પોતાને જુદો ઓળખી લીધો ત્યારે આર્યો, હું ગોથળિયો આર્યો, જ્યાં કાંડે દોરો જોઈએ ત્યાં હું ગોથળિયો આર્યો. જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ કરી એ દોરો નથી જોતો, આખું પોતાનું અસ્તિત્વ એને આવી જાય છે. જ્યાં એ દોરો જોવે છે કાંડાનો, આર્યો હું ગોથળિયો, દોરાને એકલાને જોવે છે તર્ક કરે છે. તમે જ્ઞાન 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 કરો છો પણ એ તો પર્યાય છે, આ એક પર્યાય નથી, એમાં આખો આત્મા છે. તમે વાંચેલું સાંભળેલું યથાર્થપણે સૂક્ષ્મમાં આવેલું નડે છે ભાઈ, તમે નડે છે એ પર્યાય પર્યાયની વાત એમાં નથી, એમાં આખા આત્મા છે. જ્ઞાન દોરા તરફ જ્ઞાન નો અંશ છે ને, ત્યાં તો વર્તમાન વ્યસ્તતા અંશ છે, એટલે દોરો લઈ લીધો, એને દોરો કહી લીધો, તેના તરફ લક્ષ કરી એટલું ન કહ્યું, યથાર્થ લક્ષ્ય કરીને યથાર્થ લક્ષ્ય કેમ થતું કે આવું પણ બુદ્ધિમાં ધારી લે એનું નામ અયથાર્થ લક્ષ્ય. જે કાંઈ કહેવામાં આવે, જે કાંઈ સમજાવવામાં આવે, અને એ જેમ અત્યાર સુધી એને અયથાર્થપણે એની સમજણની ધારણા કરી લીધી છે, એમ આ વિષયમાં પણ ઓળખાણના વિષયમાં, ભેદ જ્ઞાનના વિષયમાં, અનુભવના વિષયમાં આ બધું આમ એમ એક વિચારથી એ વિષયને ધારી લે એ અયથાર્થ લક્ષ્ય. એ લક્ષ્ય સાચું એટલે સમજો તો કેટલા આવ્યા છે કે તેમ જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરીને, એટલે સીધો પ્રેક્ટિકલ લીધો છે કે આ ચાલતો જે જ્ઞાનનો પર્યાય, જ્ઞાનનો દોરો છે તેનું યથાર્થ લક્ષ્ય કરવું, એટલે એ જ્ઞાનને જોતા આખો જ્ઞાનમય અખંડ જ્ઞાનમય આત્મા પ્રતિભાસ થાય, એને ઓળખાણ કહેવામાં આવે છે. પ્રતિભાસને ઓળખાણ કહે છે, જેવો છે તેવો ભાસવો તે પ્રતિભાસ. એ પ્રતિભાસનો સાદો ભાષા, સાદો શબ્દ ઓળખાણ કહેવામાં આવે છે. એવું યથાર્થ લક્ષ્ય કરી એ લક્ષ્ય થતા હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, જો એટલા શબ્દો ફરીને દોરાયેલા છે, એ લક્ષ્ય થતા, એ લક્ષ્ય કરતા હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ પોતાને જુદો ઓળખી લેવાનો છે, એમ પોતાને જુદો ઓળખી લેવાનો એનો એ રીતે જ્ઞાન માત્ર હું છું એમ જ્ઞાન દોરા કરી ઓળખાણ નામ આખા અખંડ આત્માનો પ્રતિભાસ થાય એને યથાર્થ લક્ષ્ય કરી એમ કહેવામાં આવે છે. ઓળખાણ થયા પહેલા કોઈ વાત સહજપણે અવસ્થામાં વિકસિત થાય, મોક્ષ માર્ગ પ્રતિ કાંઈ પણ એક ડગલાનો વિકાસ થાય એમ જણાય, કેમ કે પોતે કોણ છે એની જ્યાં ઓળખાણ નથી ત્યાં એ એ વિષયમાં કોઈ પણ વાતની યથાર્થતા રહે છે એ પ્રશ્ન જ રહેતો. આ રીતે એકત્વ પરિણમન થઈ રહ્યું ક્યાંથી કઈ રીતે ઉપડવું, એટલે કોઈ પણ મિથ્યા દ્રષ્ટિને એકત્વ પરિણમન માંથી કઈ રીતે ઉપડવું. માર્ગ કાપવામાં સજ્જન સાથીદાર હોય તો માર્ગ સરળતાથી કપાય છે. વ્યવહારિક રીતે બે પાંચ માઇલ ચાલીની જમીન હોય અને પોતાને અનુકૂળ હોય એવો સહવાસ હોય એવી કંપની હોય, મારા કંપની આવું લાયક જરા કંપની રહેશે, રસ્તામાં તમારી કંપની છે ઠીક રહેશે, અથવા સજ્જન સાથીદાર હોય તો માર્ગ સરળતાથી કપાય છે. પંચ પરમેશ્વર સજ્જન સાથીદાર હોય તો માર્ગ સરળતાથી કપાય છે. પંચ પરમેશ્વર સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. પ્રથમ તો પંચ પરમેશ્વરને ગમે ત્યાં પણ સાથે રાખી શકે, પણ તેવી તો અને સ્મૃતિનો સ્થિતો વિશે થાય છે. સામાન્ય રીતે જૈન દર્શનમાં અને સામાન્ય રીતે સંપ્રદાયમાં પણ કોઈ પણ કાર્યમાં આદ્ય મંગળી પંચ પરમેશ્વરથી કરવામાં આવે, બધે જ પંચ પરમેશ્વર. પહેલા કોઈ ધર્માત્માઓ રાજા હોય શ્રીમંત હોય એવા એવા અનેક જગ્યાએ ભગવાન સ્થાપન કરવાનું, એટલે કોઈ પણ કાર્યનો એને ઉદય અનુસાર આરંભ થાય તો પણ એને પ્રથમ હાલતા ને ચાલતા અરિહંત નું દર્શન થાય. ભગવાન નું દર્શન એ ઘરની અંદર, મકાનો ની અંદર, મહેલો ની અંદર એ રીતે થાય. પંચ પરમેશ્વરી સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. પંચ પરમેશ્વરીને શું સાથે ને સાથે રાખ્યું એમ છે કે જ્યારે કેવળ જ્ઞાનની દશા તીરમાં મુસ્થાનની અરંક દશા જીવને સુગત થાય છે ત્યારે તો એને વિચાર વિકલ્પ એવું કાંઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી. તો પોતે પરમેશ્વરી પદમાં બિરાજમાન થઈ જાય છે. પણ જ્યાં સુધી થર્મસ્થ હોય છે મુનિ પણ પંચ પરમેશ્વરની સ્તુતિ કરે છે. થર્મસ્થ મિરાજ હોય આચાર્ય હોય તો પણ એ પંચ પરમેશ્વરીને સ્મરે છે, સ્મરણ કરે. કેમ કે રાગ છે, વિકલ્પ છે, ઉદયનું ઉત્થાન છે, ઉદયભાવમાં ઉત્થાન છે, એ પંચ પરમેશ્વરીને એનું સ્મરણ કરે છે, એની સ્તુતિ કરે છે, એની ભક્તિ કરે છે, એ વગેરે પ્રકાર મુનિ દશા કરીને ચાલુ રહે છે. ભલે બીજા નીતિની કક્ષાના શુભાવોમાં મુનિ ન પ્રવર્તે પણ પંચ પરમેશ્વરનું સ્મરણ પૂજન સવન ભક્તિ આદિ તો મુનિઓને પણ હોય છે. એ માર્ગ કાપવામાં સાથીદાર લીધા છે, માર્ગ કાપવામાં સાથીદાર અને તે પણ સજ્જન સાથીદાર સજ્જન શબ્દ છે એ સત વત્તા જન એમ હિન્દીમાં છે, સોનો જળ થઈ ગયો છે ભાષાના નિયમો છે ત્યારે કે જેમાં હિન્દી થતાં અક્ષર ફરે છે. સત વત્તા જન એટલે કે સજ્જન, જે જન જે જણ આપણે ગુજરાતી જણ કહીએ, જે જનમાં સત છે સત પ્રગટ છે એને સજ્જન કહેવામાં આવે છે. લૌકિક લૌકિકમાં જેનો વ્યવહાર સારો છે, સુખો છે, યોગ્ય છે, પ્રમાણિક છે એને સજ્જન કહે છે. એનો લૌકિક રૂઢિ અર્થ છે, એનો ખરેખરો અર્થ જ્યાંથી એ શબ્દ ઉતરી આવ્યો છે ત્યાંથી ઉતરી આવ્યો છે કે જેને સત પ્રગટ્યું છે, જેને ત્રિકાળી સત પ્રગટ અનુભવ ગોચર વર્તે છે તેને સજ્જન કહેવામાં આવે છે. એ સજ્જન છે, સતજન છે અથવા સજ્જન છે. શિવાજી પંચ પરમેશ્વરી તે સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા છે. ત્યારે એટલે એમ કહું છું કે આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ પ્રત્યક્ષનો મહિમા વધારે છે. વિચાર પ્રવર્તે છે અત્યારે આપણા સમાજમાં મતભેદ વાળો વિચાર પ્રવર્તે છે. આચાર્યો છે ગૌણ નથી કરાતા, આચાર્યો ગૌણ થઈ જાય છે એવું શું બને છે જ્ઞાનમાં આવ્યો ત્યારે કે આ બેનની માની નથી આ શિવળીની માની ત્યારે એક વચન બહાર પડે ત્યારે યોગ્યતા અનુસાર એ સંબંધના ભિન્ન ભિન્ન જીવોને વિભિન્ન વિકલ્પો આવવા સંબંધિત છે એ સંભાવના રાખવી જોઈએ. ન જ બને એવું કાંઈ કલ્પી શકાય કે માની શકાય એવા વિચાર આવે કે આમાં તો આચાર્યો ગૌણ થાય છે. કુંદકુંદાદી આચાર્યો સમર્થ આચાર્યો પણ વચનો છે, આપણા વચનો છે. જોકે એ આચાર્યોના વચનોનો સ્વાધ્યાય કરતા પણ ગુરુદેવે એમ જ કહ્યું છે કે આ માત્ર આચાર્યોના વચનો નથી, ભગવાન આમ કહે છે. ત્યારે પણ કે ભગવાન આમ કહે છે એમ કહેવા પાછળ અભિપ્રાય એવો એમ છે કે અર્યંતથી માંડીને સર્વજ્ઞાનીઓ પર્યંત કોઈ પણ જ્ઞાની પર્યંતના વચનો એક જ અભિપ્રાય એક જ વિષયને એક જ પ્રકારે સત્યને સ્થાપિત કરતા હોવાથી એને એમ કહેવામાં કહેનારનો જરા પણ દોષ નથી. પણ ના વિષયમાં વિશેષ ભાવથી કહ્યું હોય એમ કોઈને લાગ્યું હોય તો પણ તે યથોચિત જ છે. કેમ કે તે પ્રત્યક્ષ છે, આચાર્યો અત્યારે પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ અને પરોક્ષનો જે આંકડો છે એ જબરદસ્ત વિષય છે અને એ વિષય બહુ ભાગ અજાણ્યો હોય એવું આપણા સમાજમાં પણ લાગે છે અને તેથી આત્મકલ્યાણથી જ વંચિત પણ સ્પષ્ટ એની અંદર આવી જાય. એટલે તો કહેવામાં આવે છે, ખુદ આચાર્યો પણ એમ કહે છે, કોઈ વખત ગાથા રચે છે ત્યારે ગાથાની રચનામાં એવું એ લખતા હોય છે કે જીનવર આમ કહે, જીનેન્દ્રએ આમ કહ્યું, જીનેન્દ્ર ભણિતા એમ કરીને ગાથા રચે. જીનેન્દ્ર તો છે ને, પોતે જ લખે છે, ક્યાંથી કેમ કહે છે? હું લખું છું એમ કહેવાને બદલે જીનેન્દ્ર આમ કહે છે. એક સૂત્રતા છે, એક અભિપ્રાય છે, ભગવાને આમ કહ્યું છે એમને એમને આત્મસાક્ષીથી સાથે છે, પોતાની અંદરથી ભગવાન આત્મા એની સાક્ષી પૂરે છે લખે છે. એમને એમ ગમે તે વાતને ભગવાનને નામે ચડાવવામાં આવતી ભજન લેવું છે અને પરમ સત્ય છે, જેમ ભગવાન કહે તે પરમ સત્ય, એમ આ કહેનાર હું હો કે બીજા જ્ઞાની હો એમ કહે છે. એ તો લખે છે ત્યારે જન્મનું નામ લે છે, અથવા કોઈ જ્ઞાની કોઈ જ્ઞાની માટે કહે કે આ ભગવાન કહે છે, એનો અર્થ છે એ પરમ સત્ય કહે છે. એના ભાવાર્થને અભિપ્રાયના અર્થને ગ્રહણ કરવો, માત્ર શબ્દાર્થને પકડાય. શ્રીજી નામ કહે છે એમ લખે છે, પોતે જે લખે છે એ વાતને એવી રીતે કહે છે કે શ્રીજી નામ કહે છે. આમાં બીજું છે ત્યાગના વિષયમાં પોતે પરિભાષા બાંધી છે, વ્યાખ્યા બાંધી છે કે પરદેવને લેવા મૂકવાનો ત્યાગ એ ખરેખર ત્યાગ નથી, પણ આત્માના પરિણમનમાં પરપદાર્થ સંબંધી જે અભ્યાસ વર્તે છે અને જેનું એકત્વ પરિણમન કહ્યું છે, શાસ્ત્ર ભાષામાં એને અભ્યાસ કહેવામાં આવે છે. એ અભ્યાસના ત્યાગને શ્રીજી ત્યાગ કહે છે. આમ ત્યાગની કઈ ભાષા બાંધી છે, પરપદાર્થના ત્યાગને શ્રીજીન ત્યાગ કહે છે એવી પરિભાષા ન બાંધી, પણ જીવના પરિણામમાં અનાદિથી થઈ રહેલો જે પરસબંધીનો અભ્યાસ, એ અભ્યાસનો ત્યાગ થવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. ત્યાંથી જીવને ન થાય એ હું કહું છું એ જીનેન્દ્ર કહે છે, બીજું એમાં કાંઈ કે છે વિષયની પ્રતિપાદનની સર્વોત્કૃષ્ટતા પરમ સત્યતા, એનો જે પરમ સત્યતા એમાં રહી છે એનો નિર્દેશ કરવો. જે જીન છે તે પરમ સત્ય સ્વરૂપ છે એમ આ વાણી પણ એમણે કહી છે એ પરમ સત્ય સ્વરૂપ છે, એમાં ચિંતિત માત્ર ભેદ છે. આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા છે, એટલે કે ગુરુદેવ શ્રીના વચનોથી સિદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ થાય એ પ્રસંગની ઉપસ્થિતિ જોઈને તેમને ઉત્તમ સાથીદાર કહેવામાં આવ્યા. ખુલાસા કરે છે કે ભલે સાથીદાર સાથે હોય તો પણ સાથીદાર છે એમ પકડીને અમે સંતોષ માનતા નથી કે મનાવવાનો પ્રશ્ન રહેતો નથી. સાથીદાર સાથે હોય તો પણ માર્ગ ઉપર ચાલી ધ્યેય સુધી પહોંચવાનું તો પોતાને જ છે. આ વાત સાથે સાથે સમજણમાં બરાબર હોવી જોઈએ કે ભલે ઉત્તમમાં ઉત્તમ એવા શ્રી ગુરુનો સાથ હોય તો પણ માર્ગ મારે કાપવાનો છે, માર્ગ ઉપર મારે ચાલવાનું છે, આચરણ મારે કરવાનું છે, અને જે સુધી આગળ પણ મારે વધવાનું છે. એ સિવાય એમાં તો બીજી કોઈ વાત છે. બહુ સુંદર રીતે વિષયને વ્યક્ત કર્યો. ઉપાદાન ઉપર પૂરેપૂરું બરાબર યથા યોગ્યપણે વજન છે, અને તેમ છતાં યથા યોગ્યપણે વ્યવહારનું સ્થાપન કરવામાં આવે છે. અહીંયા વ્યવહારનું ઉત્થાપન નથી કર્યું, પણ સ્થાપન કર્યું. અને એ એક જ્ઞાનીઓના વચનની વિશિષ્ટતા છે કે ચાહે વ્યવહારને સ્થાપે કે ચાહે વ્યવહારને ઉઠાપે, એ સર્વ પ્રક્રિયામાં એક પરમાર્થનું જ પ્રતિપાદન થતું હોય છે. આ વિશિષ્ટતા એમાં ક્યાંય પરમાર્થ પહેલો જાય છે એવું બધું, ભલે વ્યવહારને સ્થાપે કે ભલે વ્યવહારને ઉઠાપે. સ્થાપવાનો પણ એમનો અધિકાર છે અને ઉઠાપવાનો પણ એમનો અધિકાર છે. એટલે શું કહે, બહુ ભાવાઈ વિશે લીધો છે કે વર્તમાનમાં ગુરુદેવ મોજૂદ છે. બહુ ઉત્તમ, ઉત્કૃષ્ટ, બહુ સારા સાથીદાર આપણને મળ્યા છે. શું કહેવું છે, સામાન્યપણે ચોથા કાળમાં પણ જ્ઞાનીનો સંયોગ મનુષ્ય પર્યાય મળવા છતાં બહુભાગ જીવોને થતો નથી, અને આ જીવને વિશે પણ ભૂતકાળમાં અનંતવાર એવું જ બન્યું છે. ક્વચિત ક્વચિત કોઈ જ્ઞાનીનો સંયોગ થાય છે તો જીવ ઓળખતો નથી કે આ જ્ઞાની છે. વળી તેથી ક્વચિત એવું પણ મેનું છે કે એને ઓઘે ઓળખાણ આવી છે, પણ યથાર્થ ઓળખાણ નહીં આવવાથી એનો જે મહિમા અને કિંમત અને જે પ્રકારે યથાયોગ્ય એની સ્થિતિ થવી જોઈએ એ બની. એટલે બધું અત્યાર સુધીનું વ્યર્થ લ્યો. હવે ગુરુદેવના વિષયમાં વિશિષ્ટતા એ બની છે કે તીર્થંકર દ્રવ હોવાથી અને તે પ્રકારનો તેને અનુસરતો વર્તલે અત્યારે તીર્થંકર પ્રકૃતિ બાંધતા નથી, બાંધી નથી આ ભાવમાં, બરોબર. તો પણ તેને અનુસરીને કેટલો ઉડે છે. અહીંયા પ્રવર્ત્યો કે એક ધર્મના શાસનના મુખ્ય નાયક તરીકે ઉદયમાન પ્રવૃત્તિ રહી છે. તેથી અનેક જીવોને સંસર્ગમાં આવવાનું કારણ છે. કેમ કે સામાન્ય રીતે સ્વતની ઘોષણા કરનારના પણ વિરોધ કરનાર જીવો ઘણા રહે છે, અને એમાં પુણ્ય બાહ્ય પુણ્યનો વિષય કાર્ય થાય છે. બાહ્ય પુણ્યનો હોય તો જ્ઞાની પણ ગુપ્ત રહી જાય, બાહ્ય પુણ્ય હોય તો એના વિકલ્પ સહજ જ એવો આવે કે અનેક જીવો જીલે, અને એને પણ ગુપ્ત નહીં રહેતા સત્યને વિશેષ વિશેષ પ્રગટપણે કહેવાની પ્રવૃત્તિનો ઉદય રહ્યા. એવી પરિસ્થિતિ જોઈને સામાન્ય રીતે ન ઓળખાય એવું પણ ઓછું બને અને ઓળખાય એવું જાજું બને એવી પરિસ્થિતિ દુર્દેવને રહેવાથી એ ઉત્તમ સાથીદાર મળ્યા. કેમ કે તીર્થંકર દ્રવ હતું, ભાષાના યુગમાં પણ એટલી વિશિષ્ટતા, સંયોગની અનુકૂળતાઓમાં પણ એટલી વિશિષ્ટતા કે જેને લઈને પોતાને જો માર્ગ ઉપર ચાલવું હોય અને જે સુધી પહોંચવું હોય તો સંયોગ દ્રષ્ટિએ વિશેષ અનુકૂળ સંયોગ છે, ઉત્તમ સંયોગ છે એમ કહી શકાય. પણ ચાલે તો નહીતર એ સંયોગ એને છે એમ લાગુ પડતો નથી.